તારીખ 7/4/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 166 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 125 અવાજ બરાબર નથી.
Thank you. नायक नायक રાગનો વિષય તો આત્માથી વિમુખ થયો કે નહીં ભાઈ, કે એટલો જ માત્ર ત્યાં ચારિત્ર ગુણ નો પર્યાય નથી, ત્યાં સ્વરૂપાચરણ ની જે પરિણતિ છે એટલે બંને ગુણમાં જે આંશિક પરિણમન છે એ આત્મા સાથે જોડાયેલું છે, અને પરિણમનમાં એની પ્રધાનતા છે. બહિર્વર્તી પરિણામ અંશની પ્રધાનતા નથી, પણ અંતર્મુખ થયેલા પરિણામ અંશની પ્રધાનતા છે. પ્રધાનતા છે, બળવત્તા પણ એની છે, બળવાન પણ એનું છે, મુખ્યતા પણ એની છે, મુખ્ય પરિણમન એ છે. એટલે બહિર્મુખ પરિણમન ખૂટતું જાય છે, ઘટાતું જાય છે, નાશ પામતું જાય છે, અને અંતર્મુખ ઘટતું જાય છે. બળવાન હોય એનો અધિકાર હોય છે, પરિણામમાં અધિકાર દર્શન થયા પછી જ્ઞાન પણ સમ્યક, સમ્યક દર્શન થયા પછી આચરણ પણ સમ્યક. રાગને સમ્યક કહેશો કે રાગ છે એ ભીન છે, રાગ છે તે હું નથી એવું સાથે વર્તે છે, એના કારણે સમ્યક છે. રાગને જૂઠો માન્યો છે, જૂઠો જાણ્યો છે તે સમ્યક છે એમ કહેવું છે. રાગને સ્વપણે અંગીકાર કર્યો નથી, રાગનું સ્વામિત્વ રાખ્યું નથી માટે સમ્યક છે એમ વાત છે. એની મુખ્યતા નથી આવતી, આત્માની મુખ્યતા ગુમાવીને ત્યારે પણ આત્માની મુખ્યતા છૂટીને બહાર મુખ્યતા આવે છે, એ પ્રકાર નથી, એ પ્રકાર નથી. શું
આત્માને છોડીને મુખ્યતા આવે છે નહીં, પણ બહાર આવતા મુખ્યતા આવે છે
તે દ્રષ્ટાંત લઈએ. એ પોતે એક મકાનમાં રહે છે, એક બાજુ જમણી બાજુ એક પાડોશી રહે છે, ડાબી બાજુ પોતાનો સગો ભાઈ રહે છે. હવે બે નજીકના જ પાડોશી થયા, પાડોશી તરીકે મુખ્યતા કરે તો ભાઈ અને જે ભાઈ નથી એમાં ફેર પડશે કે નહીં પડે, પડે કે નહીં પડે, પડશે કે નહીં પડે. પાડોશી સાથે તકરાર થાય એમ, ભાઈ સાથે તકરાર થાય અને બીજા પાડોશી ભાઈ વગરનો પાડોશી હોય એની સાથે તકરાર થાય તો ફેર પડે કે ન પડે, કે પડે કે નહીં. પછી એ બે પાડોશી ઝઘડે પછી શું થાય? પોતે ક્યાં રહીએ? ભાઈની પાસે બાજુ મારે ભાઈ સરખા પાડોશી છે. ઓલો કહેશે કે ભાઈ તમે બે ભાઈઓ ઝઘડો છો, પછી મારી અંદર તમે એક ક્યાં થઈ ગયા? એમ જ કહેશે કે આમ તો તમે ભાઈ ઝઘડો છો પાડોશી તરીકે, મારી સામે એક કેમ થઈ ગયા? આનાથી વિરોધ પક્ષ વાળા શું કહે છે કે પાકિસ્તાનની જો લડાઈ થાય, પાકિસ્તાન ચડાઈ કરે હિન્દુસ્તાન ઉપર, તો બધા એક થઈને રહીએ શું કરે? એ મંદિર અંદર તો કેવો ઝઘડો છે, કાપા કાપી છે એમ. અહીંયા પણ એવું છે કે રાગ છે અને પોતાની પર્યાય છે એમાં ફેર છે, એ ફેર છે બે પર્યાય અંશ છે. ગમે એટલી મુખ્યતા થાય તો પણ સ્વરૂપની મુખ્યતા પાસે એની ગમતા છે. એકનું જળવાય ને, એકનું અવકાશ રાખી ને, એટલું સચવાય ને એમ સમજવું. જો એમ ન થાય તો, જો એમ ન થાય તો ઉપયોગ બહાર જગતાની સાથે પરિણતિ છૂટી જાય. તો પરિણતિ છૂટી જાય એની, પણ પરિણતિ છૂટતી નથી એમ બતાવે છે કે એ ઉપર છલ્લો બહાર જાય છે, બીજાને મુખ્યતા દેખાય છે. જો અત્યારે નાની પૂજા કરે છે અને ભગવાનની ભક્તિ કરે છે ત્યારે ભગવાનના ગુણગાન કરે છે, સ્તુતિ કરે છે, આચાર્ય સ્તુતિ કરે છે, કેટલી બધી મુખ્યતા કરીને પોતાની ગુણતા કરે છે. અરે પ્રભુ, આપના દર્શનથી મારા મિત્રો સફળ થઈ ગયા, આપણા દર્શન ન થયા હોત તો આ મિત્રો નિરર્થક હતા, એમ કહી દે. શું અનેક પ્રકારે વાત આવે, પણ છતાં પોતાની મુખ્યતા રાખે ને, એટલી બધી મુખ્યતા રાખે છે કે જો ખુલ્લી વાત કરવામાં આવે તો નવાઈ લાગે એવી વાત છે. એ અંદરથી એમ જાણે છે કે આવી ભગવાનની ભક્તિની દીનતા મારે કરવા જેવી નથી. દીન પણ ભગવાનની ભક્તિ કરે છે તો એમ વિચારે છે કે આવી દીનતા મારે કરવા જેવી નથી, એવી દીનતા એને પસંદ નથી. તા ભક્તિ એવી કરે છે કે બીજાની ભક્તિનું નિમિત્ત થઈ જાય એવી ભક્તિ કરે છે. એ ભક્તિ સાંભળે તો બીજાની ભક્તિ રસ ઉપજે, એનો રસ જોઈ છે. તથા અંદરમાં બીજી વાત છે. એટલે ધર્મદાસજી શુલ્લકે એમ કહ્યું સમી જ્ઞાન દીપિકામાં કે જેમ હાથીના દેખાડવાના જુદા ને ચાલવાના જુદા દાંત છે, એમ જ્ઞાનીના બહારના પરિણામ જુદા ને અંતરના પરિણામ જુદા. હાથીના દાંત જેવી વાત છે, જે પરિણામથી એ ભક્તિ કરે છે એ પરિણામને એ પોતાનો અપુરુષાર્થ માને છે, પોતાની નબળાઈ માને છે, પોતાની નબળાઈને લીધે ઉત્પન્ન થયેલો રાગ માને છે અને એ ટાળવા થાય છે. આવું રાગના પરિણમન સાથે પુરુષાર્થનું પરિણમન વર્તે છે અને સિદ્ધ હિસાબ એ છે કે જે ઉપયોગ બહાર ગયો એનો નિષેધ થયો, જે રાગ થયો એનો નિષેધ થયો, તો નિષેધ થયો એની મુખ્યતા થઈ કે કોણતા થઈ? આવી પડેલી વાત છે, ન ચાલતા કરવો પડે તે વ્યવહાર છે, તેવો વ્યવહાર છે. એ વ્યવહારના કેટલાક ન્યાયો છે. માણસ એમ કે છે ને ભાઈ, અમારે ત્યાં પ્રસંગ આવ્યો, એને ત્યાં પ્રસંગ આવ્યો ત્યારે અમે જમવા ગયા હતા, તો અમારે ત્યાં પ્રસંગ આવ્યો જયારે અમારે એને જમાડવા જોઈએ, ન ગમે તો એને મીઠાઈ મોકલવી જોઈએ, કારણ કે આપણે વ્યવહાર કર્યા વગેરે ચાલે નહીં, ન્યાયની વાત છે. એમ શરીરનું એવું છે કે જ્યાં સુધી પોતાના શરીર ઉપર રાગ છે અને એ રાગને એમાં શરીરનું પોષણ કે દવા વગેરે કરે છે, તો બીજાના શરીરને અસાતા થાય ત્યારે એ એમ કે સાપરે દવા શું કરે છો? તો જે જેમ થવાનું હશે એમ થશે, કે દવા તો થોડું મોટે છે, શરીરને આત્મા ભીન છે, તો એને દયાના પરિણામ થવાનું કારણ કે એને એ સંબંધીનો પોતાનો રાગ છે, ત્યારે એને દયાના પરિણામ થાય છે. મુનિને આહાર પાણીનો રાગ નથી તો બીજાને આહાર પાણી પોતે નથી દેતા, પોતાને આહાર પાણીનો રાગ નહીં હોવાને લીધે બીજાને આહાર પાણી એ ના આપે તો એ નિર્દય નથી. પણ શ્રાવકને પોતાને આહાર પાણીનો રાગ છે તો બીજા વખતે આહાર પાણીમાં એમ ન કહે કે આહાર પાણીનો તારે આત્માને શું લેવા દેવા, આત્મા તો ભીન છે એમ ન ચાલે, એ ન્યાય નથી. આ બધો પર્યાય નહીંનો વિષય, ચારે બાજુથી ન્યાય સંગત હોવો જોઈએ, ક્યાંય અન્યાય થાય એવો નિયમ હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટનો જજ જે ન્યાય કાઢે એના કરતા સમ્યક દ્રષ્ટિ વધારે ન્યાય કાઢે છે. કેમ કે એની નજર ઝીણી છે, ન્યાયના વિષયમાં એની નજર સૂક્ષ્મ છે.
ભગવાનની ભક્તિ કરી ત્યારે કઈ આવી ભાઈ કરી છે,
હા એ પોતે સ્વરૂપમાં વિરાગ ભાવેથી રહી શકતો નથી, અને જ્યારે રાગમાં આવી જ જાય છે ત્યારે એને ભક્તિ આદિનો રાગ થાય છે, આવી પડે છે રાગ પોતે. ના માયા ના 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 એમ નથી, પણ એ એનું સ્વરૂપ નથી, એ સમય દ્રષ્ટિનું સ્વરૂપ નથી, એમ લેવું છે એનું સ્વરૂપ નથી. પોતે એને બીજાને એમ લાગે છે કે હા કેવી ભાવથી ભક્તિ કરે છે, ભગવાનની ભક્તિમાં કેવા સુંદર ભાવો છે, ખરેખર એને એને નિષેધ કરતા છે એમ કેવું છે અંદરથી, કે આ રાગયુક્ત પરિણામમાં હું રહેવા ચાહતો નથી, હું વિતરાગ ભાવમાં રહેવા ઈચ્છું છું, એનો પુરુષાર્થ વર્તે છે એમ છે
ખરેખર.
હા એ બાજુ વળે છે, એ વખતમાં એનો પુરુષાર્થ એમ કામ કરે છે, વિતરાગની વૃત્તિ જોઈને એ અરીસાનું દ્રષ્ટાંત લીધું છે બનાસકાંઠા, કે જેમ કોઈ અરીસામાં જોવે છે પોતાનું મુખ, કોઈ વિચારમાં પોતા બાજુ વળે છે કે અરીસા બાજુ વિચારમાં મળે છે, આકૃતિ જોવે છે મુખની આકૃતિ જોવે છે અરીસાની પર્યાયમાં, અને જ્ઞાનને વાળે છે પોતા બાજુ, આમ તો પોતાનું મુખ કોઈને દેખાય નહીં, આંખ એવા સ્થાને છે કે કોઈને પોતાની મુખાકૃતિ દેખાય નહીં, તો અરીસામાં મુખાકૃતિ જોતી વખતે પોતાના મુખને અવધારે છે કે મારું આવું મુખ છે, મારું મોઢું આવું છે એમ અવધારણ કરે છે, અરીસાને કેવું કરી જાય છે કે નહીં, તો અરીસા બધી સાથે રહે છે, એવું બિલકુલ જીનેન્દ્ર પ્રતિમાનું છે, કે આ જીનેન્દ્ર પ્રતિમા છે, બસ અંદરમાં એવી જ મારી મૂર્તિ છે, જેવી વિતરાગ મૂર્તિ આયા છે બસ એવી વિતરાગ મૂર્તિ આયા છે, એવી રીતે પોતાના ખૂબ બાજુ વળે છે. એને યથાર્થ જીનેન્દ્ર દર્શન કહેવામાં આવે છે, એનું નામ જીનેન્દ્ર દર્શન. એમાં તો પુરુષાર્થ આવે છે, ચરણ પાને બીજી રીતે જ્ઞાન સાથે આનંદનો સ્વાદ આવે ત્યારે તેને સમ્યક દર્શન થયું છે. સમ્યક દર્શન સંબંધી શાસ્ત્રના જઈને અનેક જીવોને ભ્રમણા થાય છે, કેમ કે શાસ્ત્ર સિવાય તો જૈન શાસ્ત્ર સિવાય તો સમ્યક દર્શનનો વિષય ક્યાંય છે, તો જે જૈન શાસ્ત્રમાં અધ્યયન કરે છે એ ઘણા ભ્રમણામાં પડે છે કે મારી શ્રદ્ધા સાચી છે, એને એમ કહે છે કે જ્યારે જ્ઞાન સાથે અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય ત્યારે તેને સમ્યક દર્શન થયું છે, ત્યાં સુધી સમ્યક દર્શન થયું છે એ વાત રહેતી નથી. નિર્વિકલ્પ દશા થાય એટલે અનાદિથી ચાલતો આવતો જે વિકલ્પ, એની જે શૃંખલા એ ધારા તૂટી જાય, ક્ષણભર માટે એ ધારા તૂટી જાય, એ પણ એને ખબર પડે કે એ કાળે કોઈ વિકલ્પ નહોતો. એટલું જ નહીં, જેવું નિર્વિકલ્પ સ્વરૂપ છે એમાં તદાકાર પરિણામ નિર્વિકલ્પતા, અને એ જ વખતે અતિન્દ્રિય કોઈ અલૌકિક વચનાતીત આનંદનો અનુભવ હતો, એ બંને વાત એને ખ્યાલમાં આવે છે ત્યારે એને સમ્યક દર્શન થયું છે. અવિના ભાવે જે શ્રદ્ધા ગુણનું સમ્યક પરિણમન, એ ભલે સિદ્ધ વિષય ગોચર નથી થતું, જ્ઞાનમાં આનંદ પકડાય છે અને જ્ઞાન પકડાય છે, રાગ રહી જે વિતરાગતા પકડાય છે એમ સમ્યક દર્શન પકડાતું નથી. પછી યોગ તો ખ્યાલ આવે કે આમ સમ્યક શ્રદ્ધા છે, નિર્વિકલ્પ પ્રતીતિ આવે છે એ પછી જ્ઞાનમાં પકડે, પણ અનુભવના કાળે તો એવું ભેદ ઉપજતો નથી, ન તો જ્ઞાનનો ઉપજે છે, ન તો આનંદનો ઉપજે છે, ન તો પ્રતીતિનો ઉપજે છે, ન તો પુરુષાર્થનો ઉપજે છે, ત્યારે સ્વરૂપ નક્કી કરે છે. તો ઉપયોગ મૂકે તો કેટલાક એવા છે એ વિકલ્પમાં આવતા નથી, દ્રવલિંગ પહેલા લઈ લીધું હોય, દીક્ષા પહેલા અંગીકાર કર્યો હોય, નિવૃત્તિ ચાલે શું બાહ્ય આચરણમાં તો સ્વભાવ ખરે એકદમ સ્વપ્ન હોય, સમીર દર્શન નથી હોય, બાકી કાંઈ વાંધો ન હોય, એટલી પાત્રતા તૈયાર થઈ ગઈ હોય. અહીંયા જ્યાં સમીર દર્શન થાય ઉપસમમાંથી શારીરમાં આવે, એમાં એમાં નિર્મિત દશામાં સાતમા સ્થાને આવે, છઠ્ઠામાં આવે નહીં, અને એમાં સાતમામાંથી શ્રેણી મળી દે, અંતર્મૂર્ત એમને ક્રમ ચાલુ રહે, એ જાય તો એવું થાય. પણ સામાન્યપણે વિકલ્પમાં આવે છે, વિકલ્પમાં આવે છે એના જ્ઞાનમાં પ્રતીતિ, ભલે એને કહેતા ન આવડે, વર્ણવતા ન આવડે, પણ પ્રતીતિ ભાવ કેવો હોય એના જ્ઞાનમાં આવી જાય છે, આનંદ કેવો હોય એના જ્ઞાનમાં આવી જાય છે, સ્વસંવેદન કેવું હોય, પુરુષાર્થ કેવો હોય, અંતર્મુખી, એ બધું એના જ્ઞાનમાં આવી જાય છે. આનંદનું પરિણમન વિશિષ્ટ છે જ્ઞાન અને આનંદનું, એટલે એમ કહે છે કે એનો અનુભવ સ્વાદ એનો અનુભવ થાય ત્યારે સમ્યક દર્શન થયું છે એમ માનવું, એ સિવાય સમ્યક દર્શન થયું છે એમ માનવું નહીં. સર્વજ્ઞે દેખ્યું છે તેમ થાય, હવે આ ક્રમબદ્ધનો વિષય લઈએ, સર્વજ્ઞે દેખ્યું છે તેમ થાય, પર્યાય ક્રમબદ્ધ થાય, એના નિર્ણયનું તાત્પર્ય જ્ઞાન સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવી એ છે. અને સર્વજ્ઞથી એ વાત વધારે સિદ્ધ થાય છે કે જો સર્વજ્ઞ એક સમયમાં ત્રણ કાળ ત્રણ રૂપને જાણતા હોય, જાણી શકતા હોય અને જાણવા પ્રમાણે જ બધું બનતું હોય, તો એમણે એક સમયમાં જાણ્યું કે જ્યારે જે કાળે જેમ થવાનું છે એમ જાણ્યું, બીજી રીતે ફેરફાર થવાનું છે ને એમ અજાણ્યા રહી ગયા એમ જાણવાનું બનતું નથી. એટલે જો સર્વજ્ઞતા સ્વીકારવામાં આવે તો ક્રમબદ્ધ પર્યાયની ક્રમબદ્ધતા છે દ્રવ્યોની સ્વીકાર્યા વિના ચાલે નથી. આ એક એવી વાત છે કે જેને કાપી શકાય એવું નથી. દિગંબર સંપ્રદાયમાં જે વિદ્વાનોને ત્યાગીઓને મુનિઓ આ વિષય સાથે સંમત ન થયા એને સર્વજ્ઞ બધાને માનવા વાળા છે, જેનો તો સર્વજ્ઞને માનવા વાળા છે, જોકે તો અન્ય મૂર્તિઓ ત્રિકાળ વેતા પોતાના પરમેશ્વરને માને છે, એ તો ત્રિકાળ વેતા છે, વેતા એટલે જાણતા. તો સર્વજ્ઞની વાત સામે મૂકે વર્ણિજી સાથે ચર્ચા ચાલી, તો એમણે એને જવાબ દીધો કે સર્વજ્ઞથી સર્વજ્ઞ જાણે. આપણા મુખમાં કોઈને ન બેસીને સર્વજ્ઞની વાત આગળ કરો તો સર્વજ્ઞને શું કરવા વચ્ચે લાવો છો? સર્વજ્ઞને એક બાજુ મૂકવાનું ભાઈ શું પ્રયોજન છે? વચ્ચે ન લાવે એનો અર્થ મૂકો એક કોર. ક્રમબદ્ધ શું? જૈન દર્શનનું તત્વનું નિરૂપણ સર્વજ્ઞના મૂળથી થાય છે, મૂળમાં સર્વજ્ઞને રાખીને થાય છે. જો સર્વજ્ઞને વચ્ચે ન રાખો તો એ કઈ વાત છે નહીં, બધી વાત ઉડાડવી પડશે, ઉડાડી શકાશે એટલે ક્રમબદ્ધ નહીં, કોઈ પણ વાત ઉડાડી શકાશે, કેમ કે છ દ્રવ્ય ક્યાંથી લેવાનું? અગુરુ રઘુ ગુણને લઈને કોઈ દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થાય નહીં, કોઈ ગુણ બીજા ગુણ રૂપ થાય નહીં, કોઈ પર્યાય બીજા થાય. હવે અગુરુ રઘુ તો કેવળ જ્ઞાનનો વિષય છે, સર્વજ્ઞને ન રાખો તો અગુરુ રઘુ ગુણની માન્યતા નહીં રહે, તો બે પદાર્થની ભિન્નતા નહીં રહે, પાયામાં બધી વાત તૂટી જશે. પંચાધ્યાય અહીંયાથી શરૂ કર્યું છે, પંચાધ્યાય પહેલા સર્વજ્ઞને સ્થાપો. સર્વજ્ઞને સ્થાપવા એટલા માટે જરૂરી છે કે અગુરુ લઘુ ગુણ કેવળ જ્ઞાનનો વિષય છે, અને અગુરુ લઘુ ગુણને લીધે છે દ્રવ્યો ત્રણેય કાળ પોતપોતાના સ્વરૂપે રહે છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કોઈ બીજાના સ્વરૂપમાં મળતા નથી. આ સિદ્ધાંત પાયામાં નાખીને વિસ્તાર કર્યો છે 1900 ગાથા. એટલે
એ પણ પોતાને માન્યતા અનુસાર બરાબર નક્કી કરાવવા માટે કે સર્વજ્ઞને હું કરવા વચ્ચે લાવો છું. ના, એ સર્વજ્ઞનો અનાદર છે. સર્વજ્ઞને માથે રાખ, અને માથે રાખીને હાલ તું ભૂલો નહીં પડ, નહીં તો તું તો અનાજનો ભૂલો જ પડેલો છું. વળી સર્વજ્ઞને ઠોકર મારવા જઈશ, ભૂલો તો પડેલો છું એમાં બધા સર્વજ્ઞને ઠોકર મારવા જઈશ, આઘોડ્યો જઈશ, બીજું કાંઈ નહીં થાય. સર્વજ્ઞને નિષેધ કરતા તો અન્ય મતમાં જાયેલો જઈશ. એટલે મુમુક્ષુ થઈને એમ કહે, આ બધી ચર્ચાઓ ચાલી છે, આ ત્રણ બધી ચર્ચા સર્વજ્ઞને શુક્રમાં વચ્ચે લાવો છો એમ કહે છે, ત્યારે તે એમની મતે ગ્રહિત મિથ્યાત્મા હોય છે. અને ગરબડ છે, મોટી ગરબડ થઈ જાય છે. પોતાના સર્વજ્ઞ સ્વભાવનો નિષેધ છે, અને જગતના કોઈ પણ સર્વજ્ઞનો એને નિષેધ છે, અનંત સર્વજ્ઞનો, ત્રણેકાળના સર્વજ્ઞનો એને નિષેધ છે. બધું ખલાસ થઈ ગયું, તો આખું જૈન દર્શન તોડ્યું, જૈન થઈ ગયો, જૈન નો રહ્યો પણ અજૈન થઈ ગયો. ધર્મ પ્રણીત કરવો, ધર્મ ને મૂળ સર્વજ્ઞ છે, આ બે વાત એમને નાખી છે. આવશે આ ગુરુવાર આવશે પરમાત્મા જે બધી વાતો. આત્મા કરતા નથી પણ જ્ઞાતા છે, જ્ઞાન સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતા આત્મા કોઈ પણ પર્યાયને કર્તૃત્વ ભાવે કરી શકતો નથી, કર્તૃત્વ ભાવે કરતો નથી, પણ આત્મા જ્ઞાતા જ છે એ વાત ક્રમબદ્ધથી ઊભી થાય છે, અથવા ક્રમબદ્ધ પર્યાયનું એ તાત્પર્ય છે, એ સારાંશ છે કે આત્મા કરતા નથી પણ આત્મા જ્ઞાતા છે. કરતા નથી એટલે પરિણમે તે કરતા એ વાત નથી. આયા જે એકતા બુદ્ધિએ રાગાદિનું કરવું, અજ્ઞાન ભાવે રાગ અને પર પદાર્થનું કર્તૃત્વનો જે ભાવ છે, એકત્વપણાનો ભાવ છે, એને અહીંયા કરતા પણ કહ્યું છે. પરિણમે તે કરતા એ વાત અહીંયા નથી. કરતા શબ્દમાં મિત્ર બે માથા પડ થયું, કરતા પરિણમે તે કરતા એ વાત નથી. એટલે જ્યાં સર્વજ્ઞને સ્વીકાર્યા, સર્વજ્ઞને સ્વીકારતા જ્યાં ત્રણેય કાળની અવસ્થાઓનો ક્રમ સ્વીકાર્યો, સ્વકાળ સ્વીકાર્યો, ક્રમ કહો કે સ્વકાળ કહો, ભાઈ એક જ વાત છે. કાળ લબ્ધિ કહો, સ્વકાળ કહો, ક્રમબદ્ધ ક્રમ કહો, બધું એક છે, શબ્દો જુદા જુદા છે. એમ છતાં એના નિર્ણયથી ફળ સ્વરૂપે, તાત્પર્ય એટલે ફળ સ્વરૂપે જ્ઞાન સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય છે. જ્ઞાન સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરાવવાના પ્રયોજનથી એ વિષયનું નિરૂપણ કરેલું છે. અને જ્યાં જ્ઞાન સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય છે ત્યારે આત્મા કરતા નથી પણ આત્મા જ્ઞાતા છે, એ જ્ઞાતા ભાવે કરતા પણ મટાડીને સ્થિર થાય છે. એ રીતે અનાદિનું અજ્ઞાન અને સંસાર પરિભ્રમણ તૂટવામાં આ સિદ્ધાંત સાધક થાય છે. માટે સિદ્ધાંત સમ્યક છે, ફક્ત એને યથાર્થપણે ગ્રહણ કરવું એટલી જ વાત બાકી રહી છે. અને ગુરુદેવ કેટલા મંથનમાંથી, કેટલા જ્ઞાનમાંથી કહ્યું છે એ પહેલો વિચાર કરવો જોઈએ. એમણે આટલા આટલા સિદ્ધાંતો અને આ સિદ્ધાંતો સંબંધીના ઢગલા બંધ સ્પષ્ટીકરણ આપ્યા, તે એક સમયસાર માહિતી તો એમાંથી 11 વોલ્યુમ થયા. અત્યારે જે પ્રવૃત્તિ 11 ભાગ થયા, એ કેટલું સંક્ષેપ કરતા. તો જેમણે સેંકડો આગમ વાંચ્યા છે, હજારો શાસ્ત્રો વાંચ્યા છે, કેટલું મંથન કર્યું છે. કોઈ પણ વાત જયારે સિદ્ધાંતિક રૂપે બહાર મૂકે કે આ જૈન દર્શનનો મહાન સિદ્ધાંત છે, તો પોતે જ્ઞાનમાં આવ્યા પછી પણ બહાર ત્યારે મૂકતા કે એમને એમ થાય કે આ સિદ્ધાંતને ચારે બાજુથી કોઈ તોડી શકે એવી પરિસ્થિતિ નથી. અને અનેક આગમના પણ આવા આધાર મળે છે ત્યારે એ વાત પોતાના અંતર્જ્ઞાનમાં ઉભેલી વાતને બહાર સ્થાપતા સિદ્ધાંત રૂપે. કેમ કે લોકોને નહીં લાગે એમ ખ્યાલ છે કે આ વાત પ્રચલિત નથી, અત્યારે નવી લાગશે, લોકો ભડકશે, અનેક રીતે વિરોધ કરશે અથવા વિપરીતતા ગ્રહણ કરશે, બધો ખ્યાલ આવે. આ સિદ્ધાંતનું નિરૂપણ કરતા આજુબાજુના 100-200 પડખાથી વાતને સ્પષ્ટ કરી દીધી છે.
જય ઓમ શ્રી કૃષ્ણ જય રામ જય.